તારીખ 24/9/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 147 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 35
પાનો 230 એક પોસ્ટકાર્ડની અંદર ખીમજીભાઈ પ્રત્યે લખાયેલો આ પત્ર છે. પત્રમાં બે વચનામૃત બે વાક્યો અત્યંત માર્મિક છે. સુગ્નભાઈ ખીમજી આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષપ્રદ પત્ર મળ્યું. ખીમજીભાઈનો એક પત્ર કે જેમાં એમણે કૃપાળુદેવની આજ્ઞા અને કૃપા સંબંધી ઉલ્લેખ કરેલો છે અને જે પત્ર મળતા કૃપાળુ દેવને સંતોષ થયો છે. એ વચનમાં પત્રની પહોંચ છે અને પત્ર લખનારે જે વિષય આપ્યો છે એનો સંક્ષેપથી નિર્દેશ છે અને પોતાની જે લાગણી ઉત્પન્ન થઈ એનો પણ ઉલ્લેખ છે. પત્રનો વિષય જે સ્વાધ્યાય કરવા યોગ્ય છે એમાં બે વચનો લખેલા છે. આજ્ઞામાં જ એકાંત થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. શું કહે છે કે જ્ઞાની પુરુષની આજ્ઞામાં મુમુક્ષુ જીવ એકાંત ન થાય ત્યાં સુધી આત્મકલ્યાણનો જે પારમાર્થિક માર્ગ છે તેની પ્રાપ્તિ ઘણી જ કઠિન છે, અસુલભ છે એટલે ઘણી જ કઠિન છે. વિષય એમ છે કે આ જગ્યાએ જીવ ભૂલો છે, ધર્મના ક્ષેત્રમાં આવીને અનેક પ્રકારના ધર્મ સાધન કરેલા છે, તેમ છતાં જે કરવા યોગ્ય છે એ ન કર્યું તેથી પરમાર્થ માર્ગની પ્રાપ્તિ નથી થઈ. યમ નિયમ સંયમ આપ કયો એ પદ કૃપાળુદેવે લખેલું છે. સાધન વાર અનંત કયો એવા દુર્ધર સાધનો અનંતવાર કરવા છતાં તદપિ કછું હાથ હલ્યો ન પડ્યો, કાંઈ પણ હાથમાં ન આવ્યું, એનું કારણ શું? જ્ઞાની પુરુષની આજ્ઞામાં જીવ આવ્યો નથી. આવ્યો છે થોડો ઘણો, તો એકતાન થઈને આવ્યો નથી. આ વિષયનો પરમાર્થ માર્ગમાં બહુ મોટું મહત્વ છે. એક જ વાક્યની અંદર જે સિદ્ધાલયમાં સિદ્ધપદ છે એનો પાયો, એનું ફાઉન્ડેશન આ જગ્યાએ છે. કૃપાળુદેવે 751 નંબરનો જે પત્ર લખેલો છે એમાં આપ્ત પુરુષની ના વચનની પ્રતીતિ, આજ્ઞારુચિ અને સ્વચ્છંદ નિરોધ ભક્તિને પ્રથમ સંકેત કહ્યું છે. મોક્ષનું મૂળ સમ્યક દર્શન છે એ વાત જૈન દર્શનની પ્રસિદ્ધ વાત છે. સંપ્રદાયમાં એ વાત ખુલ્લી છે કે મોક્ષનું મૂળ સમ્યક દર્શન છે, પણ એ મૂળ કયા બીજમાંથી ઉત્પન્ન થયું એ વાત બહુ ઓછા જાણે છે, અથવા સમ્યક દર્શન રૂપી મોક્ષનું મૂળ છે એનું બીજ ક્યાં પડ્યું છે, કેવું છે એ વાત કૃપાળુદેવે પોતાના વચનોમાં ઠામ ઠામ કરેલી છે, એવી એક આ જગ્યાએ પણ વાત કરેલી છે. મુમુક્ષુ જીવ માટે પરમાર્થ માર્ગની સુલભતા થાય એવી પરમ કૃપા તેઓ શ્રીએ કરી છે અને એ કૃપા આપણા ઉપર કરી છે એવું આપણને લાગવું જોઈએ, એવું આપણને ભાષ્યમાન થવું જોઈએ. એ જ્ઞાની પુરુષની આજ્ઞામાં એકતાન થવું, સર્વાર્પણ બુદ્ધિથી સર્વભાવ અર્પણ કરી દે, જો એક સત્પુરુષની આજ્ઞામાં રહેવાય તો આ જીવને મોક્ષ માર્ગની પ્રાપ્તિ અત્યંત સુલભ છે, અને નહીં તો ઘણી જ અસુલભ છે, ઘણી જ દુર્લભ છે. વાત ભલે સંક્ષેપમાં કરેલી છે, ટૂંકાણમાં કરેલી છે, પણ એ વાતનું મહત્વ ઘણું છે. આ જગ્યાએ અનંતકાળમાં આ જ જગ્યાએ જીવ ભૂલેલો છે, આ જ સ્થળે ભૂલેલો છે. તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિમાં આ વાત બહુ જોરશોરથી આવેલી, અને કૃપાળુ દેવની દિવ્ય ધ્વનિમાં પણ આ વાત જોરશોરથી આવી છે. ગુરુ આજ્ઞા, ગુરુ પૂજા અને ગુરુનું મહત્વ બીજા અનેક સંપ્રદાયોમાં છે, જૈન શાસ્ત્રોમાં પણ છે, જૈન સંપ્રદાયમાં પણ છે, પણ એનું કારણ શું, એનું મહત્વ કેમ છે, શા માટે છે, એ વાત જ્યાં સુધી એ માર્ગે પુરુષાર્થ કરનારને અનુભવ ગોચર ન થાય ત્યાં સુધી ઓઘ સંજ્ઞાએ સમજાય છે. વાત સમજવા જેવી છે, સમજવા જેવી છે એટલે કઈ રીતે સમજવા જેવી છે એ વિષય મહત્વનો છે. બુદ્ધિગોચર પણ વાત સમજવી એ એટલી અઘરી નથી, કેમ કે એટલી બુદ્ધિ આપણે સૌ ધરાવીએ છીએ, એટલી બુદ્ધિ છે આપણી પાસે, તો બૌદ્ધિક સ્તર પર આ વાત આપણે ન સમજી શકીએ એવું નથી. પરંતુ અનુભવ ગોચરપણે સમજવું એ સમજણની ખરી પદ્ધતિ છે. પરમાર્થનો માર્ગ એટલે કે આત્મકલ્યાણનો માર્ગ, મોક્ષનો માર્ગ અનુભવ પ્રધાન છે. જ્યારે માર્ગ જ અનુભવ પ્રધાન છે તો એની સમજણ પણ અનુભવ પદ્ધતિથી હવા યોગ્ય છે, થવા યોગ્ય છે. તો આ વચનામૃતને પણ અનુભવ ગોચરપણે સમજવું તો જ એનું રહસ્ય સમજાય, અથવા એનું ખરું મહત્વ સમજાય. નહીતર એ વાત માત્ર બુદ્ધિના સ્તર પર બરાબર લાગે, છતાં પણ એમાં યથાર્થતાનો અભાવ હોય છે. શાસ્ત્રની કોઈ પણ વાત અને સત્પુરુષના વચનો કોઈ પણ હોય, એ વચનોને બુદ્ધિગોચર પણ સમજવા એટલા અઘરા નથી, એટલા કઠિન નથી. પણ અનુભવ ગોચર પણ સમજવામાં માર્ગ પ્રાપ્તિ છે, માર્ગ સુધી પહોંચી શકાય છે, અને તેથી તે પદ્ધતિથી તે સમજવા યોગ્ય છે. એટલે આ વચનામૃતને સમજવા માટે આપણે માત્ર બુદ્ધિને લાગુ કરવી, બુદ્ધિને એપ્લાય કરવી એટલું પર્યાપ્ત નથી, એટલું પૂરતું નથી. એના માટે પ્રયત્ન કરવો જોઈએ કે ગુરુ આજ્ઞામાં રહેવું એટલે શું, અને ગુરુ આજ્ઞાથી બહાર જવું એટલે શું. એ માર્ગે ચાલવાના પ્રયત્ન વિના કેમ સમજાય, અને ગુરુચરણના સાનિધ્ય વિના કેમ સમજાય. બે વાત સાથે જોઈએ. ગુરુચરણનું સાનિધ્ય સંપ્રાપ્ત થવું જોઈએ, અને એમની આજ્ઞાઓ પાસવી. ખરેખર તો એમની આજ્ઞા ઉપાસવી, એમની આજ્ઞા ઉપાસવી એમ નથી, પણ એ આત્માની જ ઉપાસના છે. એ ભૂમિકામાં મુમુક્ષુની ભૂમિકામાં ગુરુ આજ્ઞાની ઉપાસના તે ભૂમિકાની આત્મ ઉપાસના છે. એ તો કથન નિમિત્ત પ્રધાન છે, વિષય ઉપાદાન પ્રધાન છે, કેમ કે તેની યોગ્યતા ઉપાદાનમાં જોઈએ. નિમિત્ત પરક વચન હોય એટલે નિમિત્તાધીન વાત છે, એવી સમજણની ભૂલ કરવા યોગ્ય નથી. એક પ્રસંગનું ચિત્ર દોરવા જેવું લાગે છે કે કોઈ એક મહાપુરુષની, કૃપાળુ દેવ જેવા સદગુરુને, સત્પુરુષને સમીપમાં, એમના ચરણ સાનિધ્યમાં કોઈ રહેવાનો મહાપુણ્ય યોગ હોય. જ્યારે ચિમજીભાઈ ઉપર આ પત્ર લખાણો હશે ત્યારે ભાગ્યશાળી મુમુક્ષુને ધન્યવાદ દેવા જોઈએ કે આવી એક બહુમૂલ્ય વાત એક ખાલી પોસ્ટકાર્ડમાં લખી મોકલી છે. એ વખતે પોસ્ટકાર્ડની કિંમત 1 પૈસો હતી, 1 આનાનો 1/4 ભાગ, 1/4 આના. ઓરિજિનલ પોસ્ટકાર્ડ જોયા છે કૃપાળુદેવના હસ્તાક્ષરના? આપણે ઈડરમાં ઘણા પોસ્ટકાર્ડ છે, ઈડરના આશ્રમમાં. 1 પૈસાના પોસ્ટકાર્ડમાં કરોડો અબજો શું જેનું મૂલ્ય જ ન થાય, જેની કિંમત આત્મા માટે કોઈ ટર્મ નથી, કોઈ ટર્મિનોલોજી નથી, એવી વાત લખી મોકલી છે. કે જો સત્પુરુષની આજ્ઞામાં કોઈ જીવ એકતાન થઈને રહે તો એ અંતે સિદ્ધપદને પામે. સિદ્ધપદને પામે એટલે કેટલા દુઃખના નુકસાનથી બચે એનો જો વિસ્તાર કરવો હોય તો ચારે ગતિના, જન્મના મરણના, અનંત જન્મના અનંત મરણના દુઃખોથી છૂટે. અને ચારે ગતિમાં પાપના ઉદે જેટલા જેટલા દુઃખો ઉત્પન્ન થાય છે એ દુઃખોથી બચે. એ ઉપરાંત અજ્ઞાન અને અસમાધાનને લઈને જે મૂંઝવણ થાય છે, આપણે જેને ટેન્શન કહીએ છીએ, તણાવ કહીએ છીએ, જે સૌથી મોટું દુઃખ છે, જેના માણસ આપઘાત કરી બેસે છે, એ તમામ પ્રકારના સર્વ દુઃખ અને સર્વ ક્લેશથી છૂટે અને સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત જ્ઞાન અનંત દર્શન સહિત સિદ્ધ પદમાં બિરાજમાન થાય. એનું મૂલ્ય જગતના કયા પદાર્થથી થઈ શકે? કે કોઈ પદાર્થથી થઈ શકે નહીં. એવા સિદ્ધ પદના મૂળ, એ મૂળનું જે બીજ, એ બીજભૂત વાત આ જગ્યાએ કૃપાળુ દેવે કરી છે. ખરેખર તો કોઈ મુમુક્ષુ જીવ આત્મકલ્યાણના પુરુષાર્થમાં, આત્મકલ્યાણના પ્રયત્નમાં, પ્રયાસમાં લાગે ત્યારે એ માર્ગે ચડતા પહેલા એની કેટલી કેટલી તકલીફો ઊભી થાય છે. તકલીફો એટલે કોઈ સંયોગોની પ્રતિકૂળતા નથી કહેવી અહીંયા, પણ માર્ગ હાથમાં ન આવે અને માર્ગ સમજાય તો પણ પુરુષાર્થ ઉપડે નહીં. પુરુષાર્થ ઉપડે તો પ્રકૃતિના ઉદયમાં પરિણામો પછાડ ખાય, એ પછાડના માર લાગે, પરિણામની ચડ ઉતરમાં સમય અને આયુષ્ય, મનુષ્ય આયુનો કિંમતી સમય વ્યતીત થઈ જાય, ખોવાઈ જાય, ખોઈ બેસવો પડે, એ બધા પ્રકારમાંથી બચવાનો કોઈ એક ઉપાય હોય, કોઈ એક ઉત્તમ ઉપાય હોય, કોઈ એક સુગમમાં સુગમ ઉત્તમ ઉપાય હોય તો તે આ એક ઉપાય છે કે આજ્ઞામાં એકતાન થવો. એક તો ઠીક છે, બહુ સરસ પ્રશ્ન છે. નાની પુરુષના સમાગમના યોગે સૌ પ્રથમ આ જીવે પોતાની યોગ્યતા સમજવી આવશ્યક છે. જો જીવને પોતાની યોગ્યતા ન સમજાય, એટલે કે પોતે ક્યાં ઊભો છે એ જ એને ખબર ન હોય, તો એને પોતાના કર્તવ્યની કેમ સમજ પડે કે મારે પહેલું કદમ કઈ દિશામાં, કઈ જગ્યાએ મૂકવાનું છે? જ્યારે એ વાતની સમજ આવે ત્યારે સત્સમાગમ યોગે જે જે જ્ઞાની પુરુષના ઉપદેશ રૂપ દિવ્ય ધ્વનિ નો શ્રવણ યોગ પ્રાપ્ત હોય ત્યારે પોતાના પ્રયોજનભૂત वर्तमान भूमिका ने प्रयोजनभूत एवं बात मने शू कहे एवं एने भाष्य मान थाय छे कि आ बात मने श्री गुरु कहे छे, आ बात मने लागो पड़े छे। नहींतर जो आ बात मने न समझाणी होत तो आ जगह हूँ भूल करी बैठो होत। ए बात स्पष्ट समझ में आवे छे। પોતાની ભૂલ થાત કેમ થાત કેવી રીતની થાત એ પણ સમજાય અને શ્રી ગુરુનો અનંત ઉપકાર પણ સમજાય કે મને મારી ભૂમિકામાં આ ઉપદેશ આપે છે અને આ એમનું વચન આ એમનો વિકલ્પ એક સામાન્ય વાત નથી પણ મારા માટે શિરોધાર્ય કરવારૂપ એક આજ્ઞા છે। વચનાવલી 200 માં જે વાત લખે છે, સંતનો અદ્ભુત માર્ગ આમાં પ્રકાશો છે એમ 201 માં એમણે કહ્યું, પાંચમું વચન છે, જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી। ઉપરમાં જ એક વચન લખાઈ ગયું છે કે પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો છે। શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે કે જીવને અધિકારી એટલે પાત્ર થવા અર્થે કહી છે, મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ અને પ્રત્યક્ષ આજ્ઞા આરાધવા માટે જ્ઞાની પ્રત્યક્ષ જોઈએ, પ્રત્યક્ષ ન હોય તો આશ્રય ભાવના જોઈએ, આશ્રય ભાવના હોય તો ભાવના ફળીને કાળે કરીને આશ્રય પ્રાપ્ત થાય। તો એ જીવને ત્યાં સમજાય છે કે મારા પ્રયાસમાં મારા પ્રયત્નની અંદર પરિણામોની ચડઉતર થાય છે એનું કારણ શું। મુમુક્ષુ જીવ છે, આત્મકલ્યાણની ભાવનાવાળો જીવ છે, પરિણામ ક્યારેક ઠીક કામ કરે છે, ક્યારેક આત્મરુચિ સારી કામ કરે છે, ક્યારેક પરિણામ બરાબર કામ કરતા નથી, એવો સર્વસાધારણપણે બધા મુમુક્ષુને અનુભવ થાય છે। આમ થવાનું કારણ શું, આમ કેમ થાય છે, આ એક મૂંઝવતો પ્રશ્ન છે અને એ મૂંઝવણનો ઉકેલ આ જગ્યાએ કૃપાળુદેવે આપ્યો છે કે તું આજ્ઞામાં એકતાન થા, કાંઈ તકલીફ નહીં થાય, તારા પરિણામની ચડ ઉતર બંધ થઈ જશે। અરે એટલું જ નહીં, કોઈ મુમુક્ષુ જીવ, કોઈ આત્માર્થી જીવ એવો એક દ્રઢ નિર્ધાર કરે કે આજથી ગુરુ આજ્ઞામાં જીવન સમર્પણ કરવું છે, ગુરુ આજ્ઞામાં જ રહેવું છે અને અંશ માત્ર પણ આજ્ઞા બહાર પગ મૂકવો નથી, અને આજ્ઞા બહાર પગ મૂકું તો બહુ મોટો અપરાધ છે, અથવા તેઓ શ્રીનો ઉપકાર ઓળવવા જેવું મહાપાપ છે, એવી ગંભીરતા છે। આજ્ઞામાં એકતાન થવાનો નિશ્ચય કરે, નિર્ધાર કરે, તો એ નિર્ધારણની નિશ્ચય માત્રમાં તે ભૂમિકાની નિર્મળતા પ્રગટ્યા વિના ન રહે, તત્કાળ નિર્મળતા પ્રગટે. પાત્રતાની ભૂમિકાનો આ એક સુખ છે, એક સગવડ છે, એક સુવિધા છે કે પાત્રતા નિર્મળતા આવતા વાર લાગતી નથી અને એના આવવા માટે કોઈ પ્રી કન્ડિશન નથી, પૂર્વ શરત નથી. મોક્ષ માર્ગની અને મોક્ષ માર્ગની ઉપર ઉપરની બધી જ દશાઓમાં પૂર્વ શરત રહેલી છે. જેમ કે સિદ્ધપદ છે એ અરિહંત પદની પ્રાપ્તિ વિના ન થાય. પહેલા અરિહંત પદની શરત છે, અરિહંત પદ આવે તો જ સિદ્ધપદની પ્રાપ્તિ થાય. અને અરિહંત પદ છે, કેવળ જ્ઞાનાદિની ઉત્પત્તિ છે, એ ક્ષપક શ્રેણીના પરિણામો થયા વિના કદી ઉત્પન્ન ન થાય. સપક શ્રેણીમાં શુક્લ ધ્યાન ત્યારે જ ઉત્પન્ન થાય કે છઠ્ઠે સાતમે ગુણ સ્થાને અંતર્ભાય નિર્ગ્રંથ દશા પ્રગટ થાય, ભાવલિંગ મુનિ દશા પ્રગટ થાય ત્યારે જ એને ક્ષપક શ્રેણીનું એકાગ્રતારૂપ શુક્લ ધ્યાન લાગે. એ પહેલા ધર્મ ધ્યાન હોઈ શકે ગ્રહસ્થ દશામાં જ્ઞાની પુરુષને, પણ શુક્લ ધ્યાન ન હોઈ શકે. અને એવી નિર્ગ્રંથ દશા, ભાવલિંગ મુનિ દશા, સમ્યક દર્શન વગર કોઈને ઉત્પન્ન ન થાય. સમ્યક દર્શનની પૂર્વ શરત છે એની અંદર. એવું જે સમ્યક દર્શન છે જે મુનિ દશાનું મૂળ કારણ છે, અનન્ય કારણ છે, અંગભૂત કારણ છે, સ્વરૂપની ઓળખાણ વિના, સ્વરૂપના નિશ્ચય વિના, સ્વરૂપના ભાવભાષણ વિના, સ્વરૂપના લક્ષ વિના કોઈને ઉત્પન્ન ન થાય. એવું સ્વરૂપની ઓળખાણ રૂપ બીજું સંકેત જે 751 પત્રમાં કહ્યું એ સત્પુરુષની ઓળખાણ વિના ન થાય, જેને પહેલું સંકેત કહ્યું છે 751માં. તો બધી પૂર્વ શરતો છે ઉપર ઉપરની દશા માટે. નીચેની દશા આવી હોવી જ જોઈએ તો જ થાય. અને એ સત્પુરુષની ઓળખાણ આજ્ઞામાં જ એકતાન થયાના નિર્મળ નિર્ધાર વિના, નિશ્ચય વિના ન થાય. કેમ કે જ્ઞાની પુરુષ છે, સત્પુરુષ છે, એ નિર્મોહી પુરુષ છે. દર્શનમાં વ્યતીત થઈ ઉપજ્યો બોધ દે, દર્શન મોહનો જેને અભાવ કર્યો છે, અનંત જન્મ મરણના કારણભૂત સંસારનું મૂળ જેમણે છેદ્યું છે, એવું જે આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે, જેમનો આત્મા દર્શન મોહના અભાવથી નિર્મળ થયો છે, એ પુરુષની ઓળખાણ નિર્મળ આત્માની નિર્મળતામાં આવ્યા વિના થતી નથી. હીરાને બરાબર જોવા માટે, હીરાનું બરાબર મૂલ્યાંકન કરવા માટે આંખ પણ ચોખ્ખી જોઈએ. આંખના રોગવાળાનું કામ નથી એનું એ મૂલ્યાંકન કરી શકે, એની આંખ પણ ચોખ્ખી જોઈએ. એમ જ્ઞાની પુરુષની ઓળખાણ થવાનું પ્રથમ સંકેત છે કે જે ઓળખાણથી આજ્ઞા રૂચિ પ્રગટ થાય એના માટે જે નિર્મળતા જોઈએ, એ આજ્ઞામાં એકતાન થવા માટે નિર્ધાર માગે છે, નિર્ણય માગે છે, નિશ્ચય માગે છે. કેમ કે એ સિવાય પરમાર્થ માર્ગની પ્રાપ્તિ બીજા કોઈ પ્રકારે કોઈ કાળે કોઈને થઈ નથી, થઈ શકવા યોગ્ય પણ નથી, અસુલભ છે. એટલે બીજું ગમે તે કરે, ૧૯૪ પત્રમાં તો કૃપાળુદેવે આ વાતનો પુરાવો પોતાના આત્મ સાક્ષાત્કારથી આપેલો છે. લખે છે કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા આ વાતનો પુરાવો પોતાના આત્મ સાક્ષાત્કારથી આપેલો છે. લખે છે કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષ તેમના ચરણાનંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી ભૂતકાળમાં, ગત ભાવમાં જ્ઞાન પ્રાપ્તિ પોતાને થયેલી, એનું જાતિ સ્મરણ જ્ઞાન વર્તમાનમાં પોતાને વર્તતું હતું. વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ, બધા શાસ્ત્રો આ જ વાતને પોઈન્ટ આઉટ કરે છે, એમ કે છે બોધ લક્ષ છે એમને, એ છે. આ જગ્યાએ બધા શાસ્ત્રોનું વજન છે કેમ કે તીર્થંકર દેવની દેવધનીમાંથી એ શાસ્ત્રો ઉત્પન્ન થયા અને ત્યાં પણ એ જ વાત આવેલી. કેટલાક અન્ય મતોએ એ વાત બહુ જોરથી પકડેલી છે, ખાસ કરીને પંજાબ અને સિંધ બાજુ ગુરુ આજ્ઞાનું બહુ મહત્વ છે. વાહે ગુરુ, એ લોકો ગુરુ એટલે ભગવાન કરતા પણ વિશેષ મહત્વ આપે છે. અને એનું કારણ કે દિવ્ય ધ્વનિમાં એ વાત આવેલી, એ સંપ્રદાયમાં મુખ્ય થઈ ગઈ. પણ એ યથાર્થ છે, એ વિના બીજો કોઈ ઉપાય નથી. મૂળ વિષય આપણા સ્વાધ્યાયનો ચાલતો હતો એના ઉપર આવીએ કે પાત્રતા, મોક્ષની પાત્રતા એટલે નિર્મળતા. એ નિર્મળતા સહજ માત્રમાં કોઈ પણ શરત વિના સિદ્ધે સિદ્ધિયા આવે તો ક્યાંથી આવે? કે ગુરુ આજ્ઞામાં રહેવાની પોતાની તૈયારી હોય તો. પાત્રતા વિશે એક પત્રાંક આગળ આવી ગયો, 105 નંબરનો. તો પાત્રતાના જે વચનો કયા એમાં મુખ્ય અને પહેલું વચન એ લીધું છે કે સત્પુરુષના ચરણનો ઈચ્છુક. પહેલા જેવું એક કઈ નથી, દસમાંથી પહેલા જેવું એક કઈ સાધન નથી. ઠામ ઠામ આ વાત કહી છે મેં. આટલી બધી ઉપસાવી ઉપસાવીને વાત કરી છે છતાં જો ધ્યાન ન ખેંચાય અથવા જીવ એ રીતે તૈયાર ન થાય, ખાલી પરિણામથી તૈયાર થવાનું છે, નિર્ણયથી તૈયાર થવાનું છે, ત્યાં પછી જીવ પોતે દિશામૂઢ રહેવા ઈચ્છે છે, બીજો કોઈ ઉપાય નથી. ત્યાં તો પછી બીજો કોઈ ઉપાય જ નથી. આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની બહુ પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એ વાત પ્રયત્ન કરનારને સમજાયેલી છે. પ્રયત્ન ન કરે તો માત્ર બુદ્ધિગોચર સમજાય, અને પ્રયત્ન કરે તો અનુભવ ગોચરપણે સમજાય. કે ક્યાં ક્યાં આંટીઘૂંટી છે, પરમાર્થ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, ત્યાં સુધી પહોંચવામાં વિટંબના ઘણી છે. માર્ગ પ્રાપ્તિ થઈ છે એવા જ્ઞાની પુરુષને એટલી વિટંબના નથી ઉપરના ગુણસ્થાન ચડવા માટે. કેમ કે પોતાનું નિજ સ્વરૂપ જોયું છે, અનુભવ્યું છે, અને નિજ સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય અનુભવ ગોચર પણ થયો છે, એટલે માર્ગ પણ જોયો છે, એને એટલી વિટંબણા નથી. અને એ સ્થિતિમાં આવ્યા પછી અસંખ્ય સમયમાં સિદ્ધપદની મોક્ષપદની પ્રાપ્તિ થાય છે, એવો નિયમ છે. પણ અનંતકાળ એ પહેલા સંસારમાં જાય છે. એક વાર પણ યથાર્થ મુમુક્ષુતા આવી નથી, ખરી મુમુક્ષુતા આવી નથી, એવો ઉલ્લેખ કૃપાળુ દેવે અન્ય વચનામૃતોથી કરેલો છે. એ આવવામાં વિટંબણા ઘણી છે, અને એ વિટંબણા બધી જ વિટંબણાનો ઉકેલ આ એક વચનામૃતમાં છે કે આજ્ઞામાં એકતાન થવું. જોકે એકતાન થવું પણ બહુ જ અસુલભ છે. બીજું વચનામૃત એ પ્રકાશન છે. એકતાન થવું બહુ જ અસુલભ છે એમ કેમ કહ્યું? આ તો સીધું સાદું જાણે કોઈ નાનું કામ હોય એવું લાગે ઉપલબ્ધ દ્રષ્ટિએ. એમાં શું, આપણે સત્પુરુષના સમાગમ યોગે તેમની આજ્ઞામાં રહી જઈએ? વાંધો શું, વાંધો એ પડે છે કે આ જીવને કેટલા પ્રતિબંધો છે અને કેટલો સ્વસંગ છે. એ આજ્ઞામાં આવવાનો પ્રયાસ કરે છે, આજ્ઞામાં રહેવા માટેની તૈયારી કરે છે, પરિણામમાં આવવા માંગે છે, ત્યારે સમજાય છે. ત્યાં સુધી એને સમજાતું નથી. સંસાર પરિભ્રમણના મુખ્ય બે કારણો પ્રકાશ્યા છે કૃપાળુ દેવે, સ્વછંદ અને પ્રતિબંધ. સ્વછંદ એટલે પોતા પોતાની મતિ કલ્પનાએ ચાલવું. સ્વછંદ શબ્દના બે પ્રકારે અર્થ જોવામાં આવે છે. એક તો સ્વછંદ એ છે કે વિષય કષાયની નિરર્ગળ પ્રવૃત્તિ કરવામાં આવે, તીવ્ર રસે કરીને પ્રવૃત્તિ થાય, એને પણ જ્ઞાનીઓએ સ્વછંદ કહ્યો છે. અને પોતાની મતિ કલ્પનાએ ધર્મ સાધન કરવું તે સ્વછંદ છે. કરે છે જીવ ધર્મ સાધન, માને છે ધર્મ સાધન, અને સંપ્રદાયમાં સૌ કોઈ કરે જ પણ છે, પણ તે જ્ઞાનીની આજ્ઞાએ કરતો નથી, એટલે એને સ્વછંદ પ્રવૃત્તિ કહી છે. પોતે અજાણ્યો છે, માર્ગનો અજાણ્યો હોવા છતાં ધર્મ સાધનનો નિર્ણય પોતે પોતાની મતિ કલ્પનાથી કરે છે, અને જ્ઞાનીની આજ્ઞાને અનુસરતો નથી, આજ્ઞામાં રહેતો નથી, એ જ જીવનો સ્વછંદ છે. અને એ સ્વછંદ નિષ્પક્ષપણે પોતાના દોષના અવલોકનમાં જીવ આવે ત્યારે એને સમજાય છે, અને એ સ્વછંદ હાનિ પામે એવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. એ પરિભ્રમણનું મુખ્ય કારણ છે. એક બીજું કારણ છે પ્રતિબંધ. ચાર પ્રકારના પ્રતિબંધ કૃપાળુ દેવે કહ્યા. સમાજ પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, શરીર પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. समाज प्रतिबंध नानीनी आज्ञा में रहवा जाए क्या नड़े ये जमाना में पण कृपाळुदेव पासे जे कोई मुमुक्षु सुपात्र जीवो आवेला तो समाज में एने तकलीफ उभी थती समाज में विरोध थतो संप्रदाय ने अनुसरनाराओ एम कहे कि तमे केम त्यां जाओ छो ये तो आवा छे ने तेवा छे फलाना छे ने ढींगणा छे अनेक प्रकारे निंदा पण करे ज्ञानी पुरुष ने એ વચનો પણ સહન કરવા પડે સાંભળવા પડે પણ જેને આત્મકલ્યાણ કરવું જ છે એ દ્રઢ નિર્ધારથી સત્પુરુષના ચરણને વળગીને રહે છે કોઈ પણ પરિસ્થિતિમાં એ છોડવા માંગતો નથી ક્યારેક તો મોટો વિરોધ પણ સામાજિક ઊભો થાય એ બધી સંભાવનાઓ હોય છે એની તૈયારી રાખે કે ગમે તે પરિસ્થિતિમાં પરિભ્રમણના દુઃખથી કોઈ સમાજ છોડાવવા આવવાનો નથી અને મારે પરિભ્રમણથી મુક્ત થવું હોય તો જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં જેને માર્ગ જોયો છે એ માર્ગ દર્શાવી શકે કલ્પના પ્રાપ્ત પુરુષ માર્ગને બતાવી ન શકે એ માર્ગને પામેલા નથી કેમ બતાવી શકે એટલે સમાજની દરકાર કર્યા વિના પહેલો દરકાર છોડવામાં બળ જોઈએ પરિણામમાં બળ જોઈએ કે આવડો મોટો સમાજ અને એ સંપ્રદાયના ત્યાગી વર્ગ હોય છે એ બધાના સામે ચાલીને જ્ઞાની પુરુષના ચરણમાં જવાનું થાય છે અત્યારે એટલી તકલીફ નહોતી 100 વર્ષ પહેલા જેટલી તકલીફ હતી કેમ કે અત્યારે ધર્મચુસ્તતા થોડી ઘટી છે અને રિજિડિટી ઘટી છે સમાજ વ્યવસ્થામાં પણ ઘણો ફરક પડ્યો છે ઇન્ટરકાસ્ટ મેરેજ થવા લાગ્યા છે એટલે સામાજિક બંધનો બહુ ઢીલા થઈ ગયા છે નહીં તો સમાજ પ્રતિબંધ બહુ નડે છે જીવને અને ધર્મના ક્ષેત્રમાં એનો સામનો કરવો પડે છે ત્યાર પછી એનો કુટુંબ પ્રતિબંધ કુટુંબમાં બધા જ એકમતના હોતા નથી એટલે પરમાર્થ માર્ગ પ્રત્યે જ્યારે કોઈ જીવ વળવા માટે તૈયાર થાય છે સંસારથી છૂટવાનો પ્રથમ પ્રયત્ન કરે છે જ્ઞાનીની આજ્ઞામાં રહેવાનો ત્યારે એના જ કરેલા પૂર્વકર્મો સામે આવીને ઉભા રહે છે અને એમાં નજીકના નિમિત્ત હોય છે કુટુંબના સભ્યો નારાજ થાય છે એ લોકો એ સંસારથી બહાર નીકળવા વાળાને સંસારમાં ખેંચવાનો પ્રયત્ન કરે છે હજી આપણે ઘણા કામ બાકી છે હજી તારી ઉંમર નથી નાની ઉંમર હોય તો ઉંમરનો વાદ આવે પણ નહીતર કેટલાક પ્રકારના ઘણા બધાને કામ બાકી જ હોય છે કોઈને કામ બાકી નથી હોતા એવો કોઈ સંસારી ગ્રસ્ત નથી બધાને બધા કામ બાકી દેખાય છે એટલે પહેલા આ કર પહેલા આ કર પછી એ બધું કરવાનું પણ પહેલા આ કરવાનું સાથે સાથે તો કરવાનો વાંધો નહીં પણ પહેલા આ કર સંસાર છે એ ટોપ પ્રાયોરિટી મારીએ છે અને આત્મકલ્યાણ લાસ્ટ પ્રાયોરિટી મારીએ છે અને અત્યાર સુધી એમ જ ચાલ્યું છે આત્મકલ્યાણને ટોપ પ્રાયોરિટીમાં મૂક્યા વિના અને સંસારના કાર્ય અને આખા સંસારને લાસ્ટ પ્રાયોરિટીમાં રાખ્યા વિના કદી આત્મકલ્યાણની દિશામાં પ્રગતિનું એક કદમ પણ ભરી શકાય એવી વસ્તુ સ્થિતિ નથી કેમ કે એટલું મૂલ્ય એનું છે ને એટલું મૂલ્યાંકન આવવું જોઈએ એટલું મૂલ્યાંકન આંક્યા વિના કદી એ દિશામાં પદાર્પણ થતું નથી એટલે એકદમ થવું પણ સુલભ નથી ઘણું દુર્લભ છે પ્રાય આવું બને છે, ભાગ્યે જ કોઈના કુટુંબમાં બધા એકમત ના હોય છે કે જેથી કોઈ ધર્મ સાધન કરવા તૈયાર થાય તો બધા જ અનુકૂળ થાય કે કાંઈ વાંધો નહીં, તારે એ કરવું હોય કરો, અમે બધા બાકીને સંભાળી લેશું, તું આત્મકલ્યાણ કરતો હોય તો અમે અમારા બધાને અનુમોદના છે એવું હજારો કુટુંબમાંથી કોઈ એક કુટુંબ નીકળે પણ ખરું, તો પણ અહીંયા એક લાલ બત્તી મૂકવા જેવી છે અને તે કે અનુકૂળતા માટે હું ધર્મ સાધન કરી શકીશ એવો જે અભિપ્રાય, એ પ્રતિકૂળતા હોય તો હું ધર્મ સાધન ન કરી શકું એવા અભિપ્રાયના સિક્કાની બીજી બાજુ છે. જે પ્રતિકૂળતાથી ગભરાય છે અને આત્મકલ્યાણના માર્ગે એને અવરોધ સમજે છે એ અનુકૂળતામાં ફસાયા વિના રહી શકે નહીં. અનુકૂળતામાં ફસાય તે આત્મકલ્યાણ કરી શકે નહીં, કેમ કે એ પ્રતિકૂળતાથી ગભરાયેલો છે, એ ભય એને અંદરમાં ઉભો છે, ભયથી ગ્રસિત જ છે. આત્મકલ્યાણનો માર્ગ અનુકૂળતા અને પ્રતિકૂળતાથી પર છે, એનું લેવલ જુદું છે. આત્મકલ્યાણના પરિણામનું લેવલ જુદું છે. અનુકૂળતા અને પ્રતિકૂળતાને ગણકાર્યા વિના જે આગળ વધવા માંગે છે એનું કાર્યક્ષેત્ર છે એ આત્મકલ્યાણ છે. એટલે ત્યાં પ્રતિબંધો એ પોતાના પરિણામ છે, કુટુંબ નથી. કહેવાય કુટુંબ પ્રતિબંધ, પણ કુટુંબ પ્રત્યેના લાગણી ભરેલા પોતાના જે પરિણામો તેનું નામ કુટુંબ પ્રતિબંધ છે. પછી એ કુટુંબના સભ્યો નારાજ થાય તો એની લાગણી સાથે સ્પર્શ થાય છે અને રાજી થાય તો પણ એની લાગણી સાથે જ સ્પર્શ થાય છે. બંનેમાં વાત તો એક જ છે, એ લાગણીથી પર થવું પડે છે ત્યારે કુટુંબ પ્રતિબંધથી જીવ છૂટે. એ મારા નથી, 537 પત્રમાં આ મૂળ વાત કૃપાલુદેવે કરી છે. 537 પત્ર જોઈએ આપણે, કૃપાલુદેવના પોતાના શબ્દોમાં જોઈએ તો અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે 436 પાને પહેલા પારિગ્રાફની વચલી લીધી છે. અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાનાને એવા બીજા દ્રવ્યોને વિશે એટલે કુટુંબાદી આત્માઓને વિશે સ્વપણે માને છે, તે જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, તે જ નરકાદી ગતિનો હેતુ છે, તે જ જન્મ છે, મરણ છે, દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર પિતા શત્રુ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે. પુત્ર પિતા કરીને કુટુંબની વાત લઈ લીધી છે. જ્યાં બીજા આત્મા વિશે કોઈ પણ સંબંધ ખરો સંબંધ છે એમ માન્યું, કહેવા માત્ર વ્યવહારિક સંબંધ છે એ વાત જુદી છે, પણ ખરો સંબંધ માન્યું એટલે નરક મુગોદ આદિ ગતિનો હેતુ એ છે, એને પ્રતિબંધ રૂપ સંસારનું કારણ કહ્યું. એ ગુરુ આજ્ઞા ઉપાસના એકતાન થવામાં એ તકલીફ પડે છે, કેમ કે એક જગ્યાએ એકતાન થાય તો બધી જગ્યાએથી ઉઠી જવું પડે ત્યારે એકતાન થાય, અને બધી જગ્યાએથી ઉઠી જાવ એટલે બધી લાગણી છૂટી જાય. સૌભાગભાઈને લખે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ થાવ એવી ગાંડી શિખામણ આ સ્થળે લખી છે, ગાંડી શિખામણ કેમ કે જગતમાં તો એ વાત ગાન પણ વાળી ગણાય, તો પોતાના કુટુંબનો સ્નેહ છોડી દેવો, આ તો કઈ રીત છે, તો કોની સાથે સ્નેહ કરવો, કે સવાલ જ નથી. સ્નેહ કરવો હોય તો શ્રી ગુરુ સાથે કરવો, જ્ઞાની પુરુષ સાથે કરવો, તો સંસારથી છૂટી જવાશે. અને એ સ્નેહ એવો કરવો કે એકતાન થવું, નહી તો બાકીનો સ્નેહ તો ચાર ગતિમાં રખડવા માટે અત્યાર સુધી અનંત વાર કર્યો છે અને હજી જો ચાલુ રાખે તો એ જ પરિસ્થિતિ છે, એ જ વિટમણાઓ છે, એ જ દુઃખ અને દુઃખના કારણો ઊભા છે. એટલે એકતાન થવું એ સુલભ નથી, ઘણી કઠણ, ઘણું કઠણ છે, એમાં અનેક વિટમણાઓ આવે છે. અને એ લાગણીઓથી પર થવું એ બળ માગે છે, એનું બળવાન પણ જોઈએ. અને એ આત્મકલ્યાણ ખરેખર જેને કરવું હોય તેને જ એ બળ આવે, બીજાને એ બળ ના આવે. અહીંયા પણ મૂળની વાત એ તપાસવા જેવી વાત એ છે કે જીવને પોતાને પોતાના આત્મામાં એક પ્રશ્ન પૂછવા જેવો છે કે ખરેખર આત્મકલ્યાણ કરવું છે. શુદ્ધાંતકરણથી આ વાત છે, પૂરી પ્રમાણિકતાથી આ વાત છે કે કાંઈ ખૂણે ખાંચરે પણ સંસાર ઉપાસવો છે કે સંસારી આ જગતના સુખની અલ્પ પણ ઈચ્છા અભિપ્રાય બુદ્ધિઓ રહી છે. કેમ કે ચારિત્ર મોની વાત બુજી છે, ત્યાં સુધી આત્મા ઉપાસો છે કે ગુરુ આજ્ઞામાં એકતાન થવું છે એ વાત સંભવિત નથી, બની શકતી નથી. એટલે મને અહીંયા કહ્યું કે અસુલભ છે, એકતાન થવું પણ અસુલભ છે. કેમ કે જીવ આત્મકલ્યાણની ભાવના રાખે છે અને એ ભાવનામાં, ભાવનાના ક્ષેત્રમાં આવેલા સંખ્યાબંધ જીવોમાં કોઈ એક વિરલ જીવ એવો હોય છે કે જેને આ જગતમાંથી આદરુ, કીર્તિ, માન, સન્માન કે કોઈ પણ પદાર્થ, કોઈ પણ સંયોગની કાંઈ પણ ઈચ્છા નથી, માત્ર એક આત્મકલ્યાણ જ પૂરી પ્રમાણિકતાથી, પૂરી ઈમાનદારીથી કરવું છે. એવા શુદ્ધ અંતકરણ વાળું જીવ એને આજ્ઞામાં એકતાન થવું સુલભ છે. જે ઘણું જ અસુલભ છે એ સુલભ પણ છે, કોઈ એક અપેક્ષાએ. ઘણું જ અસુલભ છે એમ કહીને કોઈ નાસીપાસ થવા માટેની વાત નથી કરતા, કોઈ ડિપ્રેશનમાં આવવાની વાત નથી. સુલભ પણ છે, અને એ સુલભ ક્યારે છે? એ શુદ્ધાંતકરણથી આત્મકલ્યાણની ભાવના હોય, જિજ્ઞાસા હોય, તો એ સુલભ પણ છે. પણ એનું લગભગ પ્રાય જોવામાં આવતું નથી, એથી એમ લખ્યું કે બહુ જ અસુલભ છે. કેમ કે જે ખાસ કરીને પ્રકૃતિના ઉદયમાં ખેંચાય છે, જોડાય છે અને ત્યાં માર ખાય છે, પછાડ ખાય છે. આજ્ઞામાં એકતાન થયેલા જીવને, એકતાન જો થયેલો હોય તો એ જીવને એ પ્રકૃતિના ઉદયમાં પણ વિજય મેળવવો સુલભ પડે છે. કેમ કે એમને માર્ગ પ્રાપ્તિ સુલભ છે. એકતાન થયા વિના અસુલભ છે, તો એકતાન થાય તેને સુલભ છે, એ વાત એમાંથી અનર્પિતપણે નીકળે છે. એટલે કુટુંબ પ્રતિબંધ પછી શરીર પ્રતિબંધમાં શરીરની અનુકૂળ સંયોગની પરિસ્થિતિ, પ્રતિકૂળ સંયોગની પરિસ્થિતિ, સાતા ને સાતાની મુખ્યતા, એ મુખ્યતામાં આત્મકલ્યાણને ગૌણ કરવામાં આવે અથવા આત્મકલ્યાણના નિમિત્તભૂત એવા યથાર્થ સત્સંગને અને સત્પુરુષના યોગને સમાગમને ગૌણ કરવામાં આવે છે ત્યારે એને શરીર પ્રતિબંધ છે, શરીર પ્રત્યેની લાગણી મળે છે, એને એકતાન થવા દેતો નથી. 609 પત્રમાં બહુ સ્પષ્ટ કહ્યું કે દેહ ત્યાગ થવા જેવો પ્રસંગ આવે તો પણ સત્સંગને ગૌણ કરવો નહીં, કેમ કે આત્મકલ્યાણનો હેતુભૂત એવું બીજું કોઈ સાધન, સત્સંગ એવું કોઈ બીજું સાધન નથી. તો પ્રાણથી પણ અધિક સત્સંગનું મૂલ્યાંકન થવું જોઈએ. મારે જેમાં વિના ચાલશે, પાણી પીધા વિના ચાલશે, અરે શ્વાસોશ્વાસ વિના પણ ચાલશે, પણ સત્સંગ વિના નહીં ચાલે. શ્વાસોશ્વાસ પ્રાણ છે પણ શરીરના પ્રાણ છે, સત્સંગ મારા આત્માનો પ્રાણ છે. આમ તો આત્માનો પ્રાણ જ્ઞાનનું દર્શન છે. સમયસારની 47 શક્તિમાં એ શબ્દ વાપર્યો છે, જીવત્વ શક્તિમાં, કે આત્માના જ્ઞાનને દર્શન એના પ્રાણ છે. પણ મુમુક્ષુની ભૂમિકામાં સત્સંગ એનો પ્રાણ છે અને તે શરીરના પ્રાણથી અધિક મૂલ્યવાન છે. એટલું જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી આજ્ઞામાં એકતાન થવાની વાત ભૂલી જવા જેવી છે, કેમ કે એ ગુરુ આજ્ઞા છે. દેહત્યાગ થવાના પ્રસંગને પણ સ્વીકારવો એવા શબ્દો લેખા છે, એ આજ્ઞા છે. સર્વ મુમુક્ષુ જીવ માટે આજ્ઞા છે. 195માં કહ્યું કે પરિભ્રમણની વેદનામાં આવવું, ઝોરણામાં આવવું, દ્રઢ થઈને જોડાણીના માર્ગની દિશાનો અંશ પણ ભાન થવું એ બની શકવા યોગ્ય નથી, એ આજ્ઞા છે. તમારે સગળાએ એ જ શોધવાનું છે. બધા મુમુક્ષુને આજ્ઞા કરે છે, તમારે સગળાએ એ જ શોધવાનું છે. વિજ્ઞાનમાં ના આવે એનો અર્થ કે સંસારની, જળની, અનાત્માની ચિંતામાં ઘેરાયેલો છે, ત્યાંથી હજી બહાર નીકળ્યો નથી, આજ્ઞામાં આવ્યો નથી. આ આજ્ઞામાં એકતાન થવાનો એક સામાન્ય મૂળ 195મો પત્ર છે, કે તમારે સગળા એ બધાને આજ્ઞા કરે છે એ શોધવાનો છે. તપાસેલું એ વેદનાને ઝૂરણામાં આજે ક્યારે આવ્યો, કેટલો આવ્યો, અને એના ફળ સ્વરૂપે નિર્મળતા કેટલી આવી, કેમ કે ત્યાર પછી બીજું કરવું શું તે સમજાય છે. તો સમજાણું એ ઝૂરણામાં આવ્યા વિના સમજાય નહીં. એમ અનેક પ્રકારે જે જ્ઞાની પુરુષની આજ્ઞા છે એ આજ્ઞાને પોતાની એ આજ્ઞા કઈ કઈ આજ્ઞા અત્યારે લાગુ પડે છે એ વાત જ્યાં સુધી સમજમાં ન આવે અને એમાં પૂરા પ્રયત્નથી એકતાન થઈને લાગે નહીં ત્યાં સુધી જ્ઞાનીની આજ્ઞાને આજી અનુસરવા માગતો નથી, સ્વચ્છંદે વર્તવા માગે છે, અને ત્યાં સુધી કોઈ કાળે પણ આત્મકલ્યાણના માર્ગની પ્રાપ્તિ નથી. કૃપાળુદેવે તો ખીમજીભાઈને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, તેના માટે તમે શું ઉપાય કરશો, એકતાન થવા માટે શું ઉપાય કરશો, અથવા શું ઉપાય કરવા ધાર્યો છે, આથી વધારે શું, અત્યારે તો આટલું ઘણું છે. એમ કરીને પત્ર સમાપ્ત કરેલો છે, પણ પત્રની અંદર અનંત કાળે થયેલી અનંત ભૂલો આ જગ્યાએ થઈ છે એને સુધારવા માટેનો એક હાઈલાઈટ મૂકી છે અને એ વાત આપણી સમજમાં આવે તો કામ થવાનું સુલભ છે, સમય થયો છે.